મળી જાય. ધર્મના નામે, સંપ્રદાયના નામે કોઈ ઝઘડો રહે જ નહીં. સમાધાનનો ઉપાય આ ગાથામાં છે. સર્વધર્મ સમન્વયની વાત પણ નથી, ધર્મ એ વિખવાદ ઉત્પન્ન કરે તેની પણ વાત નથી. એ આ એક ગાથા એવી છે કે તમામ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રશ્નોનો ઉકેલ આ ગાથામાંથી મળે છે. જેણે પરમાર્થની પ્રાપ્તિ કરવી છે, જે મોક્ષ માર્ગમાં મુસાફર છે, તેણે પંથ ઉપર ચાલવું પડશે. પંથ એટલે માર્ગ, તેના વગર યાત્રા નહીં થાય. એટલા માટે તો આ રસ્તાઓમાં સારામાં સારા બનાવાયા છે. માર્ગ જોઈએ, શાસ્ત્રમાં કહ્યું છે કે મોક્ષ તો મળશે પણ માર્ગ પહેલા જોઈએ, મોક્ષ છેલ્લે છે. સાધકને મૂંઝવણ થાય કે આ ધરતી ઉપર અનેક ધર્મો છે, અનેક શાસ્ત્રો છે, સંપ્રદાયો અનેક છે, મત મતાંતરો પણ અનેક છે, સ્મૃતિઓ અનેક છે, કહેનારાઓ અનેક છે, પ્રતિપાદન કરનારા પણ અનેક છે. જ્યારે અમે કહીએ છીએ, કોઈને કહીએ છીએ કે અમારે માર્ગ ગ્રહણ કરવો છે, પંથ ઉપર ચાલવું છે, મોક્ષ મેળવવો છે, તો આટલા બધા શાસ્ત્રો, આટલા બધા સિદ્ધાંતો છે, અમારે શું કરવું શું? તો એ કહેશે કે તમે કોઈને પૂછશો નહીં, અમે કહીએ એ જ સાચું. મત મત ભેદે રે જોજે પૂછીએ, સૌ સ્થાપે અમે. આ દુકાનો જબરજસ્ત ખુલી ગઈ છે અને હરીફાઈ પણ ચાલે છે. જેટલો માલ સસ્તો તેટલા ગ્રાહક વધારે. તમે એમ કહો કે તમારે ગ્રંથિભેદ કરવો પડશે, અપૂર્વકરણ કરવું પડશે. અનંતવાર તો ગ્રંથિભેદ સુધી આવ્યો પણ તું પાછો ફર્યો, ગ્રંથિભેદ કરી ન શક્યો. તેને સમ્યક દર્શન કેવી રીતે થાય? તો એ કહે છે કે આટલી બધી કઠિન વાત, એટલે કે આટલો બધો માલ ભાવ, અમારે માલ નથી લેવો. તેને કોઈ કહેનાર મળે કે બેટા તારા ઉપર હાથ મૂકીએ અને તેને ગ્રંથિભેદ થઈ જશે, તો એ કહે છે કે આ માલ સારો. આ દુકાનો મંડાણી છે ધર્મના નામે, અને ધર્મના નામે માલ વેચાય છે. પરમ કૃપાળુ દેવ સિંહ ગર્જના કરી છે કે ધર્મ અનેક ન હોય, માર્ગ અનેક ન હોય, પંથ અનેક ન હોય. આ 36મી ગાથામાં કહ્યું છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પ્રણ, એક જ પંથ હોય. આજે તો કેટલાય ધર્મો અને કેટલાય સંપ્રદાયો છે.
મહાભારતમાં મહર્ષિ વ્યાસે 18 પુરાણ લખ્યા, 100,000 શ્લોકો લખ્યા. ત્યાર પછી તેમણે શ્લોકમાં કહ્યું કે શ્રુતિઓ પણ ભિન્ન છે, સ્મૃતિઓ પણ ભિન્ન છે. શ્રુતિઓ જુદું જુદું કહે છે, સ્મૃતિઓ પણ જુદું જુદું કહે છે. આ ધરતી ઉપર રહેલા વિદ્વાનો, સાધુઓ અને સંન્યાસીઓ પણ જુદું જુદું કહે છે. અમે મૂંઝાઈ ઊભા રહ્યા છીએ. કાં તો આ બધું ખોટું છે અને કાં તો એમ થાય છે કે આપણું ઠેકાણું પડે તેમ નથી. પરંતુ મહર્ષિ વ્યાસ કહે છે કે મૂંઝાવાની જરૂર નથી. જો તમારે ધર્મનું રહસ્ય પ્રાપ્ત કરવું હોય તો શાસ્ત્રોમાંથી નહીં મળે અને સ્મૃતિઓમાંથી પણ નહીં મળે. એ મળશે તો જ્ઞાની પુરુષના હૃદયમાંથી જ મળશે, અને ત્યાં પહોંચવા માટે એક જ રસ્તો છે, અને તે છે પ્રેમનો રસ્તો. સદગુરુ પાસે પ્રેમની મૂડી લઈને જાઓ. પ્રેમના પંથ ગ્રંથ નિહારા ઉદ્ધવજી, પ્રેમના પંથ ગ્રંથ નિહારા. પ્રેમ જ્ઞાની પુરુષના હૃદય સુધી પહોંચાડશે. ધર્મનું તત્વ એ સંત પુરુષના હૃદયમાં છે. ત્યાં તમને જાણવા મળશે કે પરમાનંદનો પંથ એક જ હોય, અનેકનો હોય. કારણ સમજતા પહેલા જે વ્યવસ્થા છે તેને સમજી લો.
ત્રણેય કાળ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળમાં માર્ગ એક જ હોય. પરમ કૃપાળદેવ કહે છે, જો વિખવાદોને શાંત કરવા હોય તો આ ગાથા રથની મઢાવી રાખો, પ્રેમથી ભેગા મળો અને પ્રેમથી રહો. બધા ધર્મો એક જ છે. ચાલો આપણે એક પછી તેમ મુઠ્ઠીઓ વાળવાથી અને બાંગો પોકારવાથી નહીં થાય. માર્ગ એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થ એટલે મોક્ષ. મોક્ષ કોનો? આત્માનો. મોક્ષ થવો એટલે મુક્ત થવું. તો બંધન જરૂર હોય જોઈએ, હોવું જોઈએ. મુક્ત કોને થવાનું? જેને બંધન નથી તેને મુક્ત થવાની વાત જ ક્યાં કરવાની? કોઈ તેરમી ગુણસ્થાને કે કેવડીઓને સિદ્ધોને કહેવા જતું નથી. જે બંધાયો છે તેને કહેવામાં આવે છે. જે બંધાયો હોય તેને બાંધનાર કોઈ જોઈએ? પોતાથી પોતે જ ન બંધાય. જે બાંધનાર તત્વ છે તેને કહેવાય છે કર્મ.
આત્મા છે એક વાર, કર્મ છે બીજી વાર, અને આત્મા કર્મથી બંધાયેલો છે ત્રીજી વાર. આત્મા ક્યારથી બંધાયેલો છે, કયા ચોગડિયામાં અને કઈ સાલથી બંધાયો? અરે, તમે જ્યારથી છો ત્યારથી કર્મ છે. તમે ક્યારથી છો તો અનાદિકાળથી. તમે પણ અનાદિકાળથી અને કર્મ પણ અનાદિકાળથી, કર્મનો સંયોગ પણ અનાદિકાળથી. હવે ખબર પડી ને કે આત્મા છે, કર્મ છે, સંયોગ છે અને કર્મના સંયોગને કારણે બંધાયેલો છે. પહેલાં તો ઘણાને ખબર જ નથી કે આત્મા છે. કહીએ કે તું આત્મા છો તો કહેશે કે સાહેબ, આ ખોડિયું દેખાય છે તે જ આત્મા. અમે સમજ પાડીએ કે આ ખોડિયામાં આત્મા આવે છે અને મૃત્યુ થાય ત્યારે ખોડિયામાંથી ચાલ્યો જાય છે અને ખોડિયું પડ્યું રહે છે. આત્મા અને કર્મનો સંયોગ અનાદિનો છે. એ સંયોગથી સંસાર ઉત્પન્ન થાય છે. દૂધ એકલું હોય તો એ ફાટી જાય પણ દહીં ન બને. દહીં બનાવવું હોય તો દૂધમાં મેળવણ નાખવું પડે. એમાં મેળવણ નાખો તો દૂધનું દહીં થાય. એકલા આત્માથી સંસાર ઉત્પન્ન ન થાય. સંસાર ઉત્પન્ન કરવો હોય તો ત્રણ મેળવણ જોઈએ, રાગ, દ્વેષ અને અજ્ઞાન. આ અક્ષીર મેળવણ છે. દૂધમાં મેળવણ પડ્યું કે દહીંમાં રૂપાંતરણ, તેમ રાગ, દ્વેષ અને અજ્ઞાન કર્યા કે સંસાર ઉભો થયો. સાધક પૂછે છે કે ગુરુદેવ, આ સંસારમાંથી મુક્ત થવું છે, રસ્તો બતાવશો, પંથ બતાવશો? ગુરુદેવ કહે છે કે આ કર્મનો સંયોગ છૂટી જવો જોઈએ. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એ જ કર્મની મુખ્ય ગ્રંથિ છે. એ જ સંસારમાં રોકી રાખે છે. એ જ સંસારનું મૂળ છે. સંસાર અનાદિકાળથી છે. કર્મ સાથે સંયોગ પણ અનાદિકાળથી છે. તમને ક્યારે પણ થયું નથી કે આ કર્મના સંયોગને કારણે રખડવું પડે છે? આપણે બધા એક નંબરના રખડેલ છીએ તે આપણને ક્યાં ખબર છે? 84 લાખ યોનિમાંથી આપણે રખડતા રખડતા આવ્યા છીએ.
લાખ 84 પહેર્યા ચોલાના, ચોલના નવ નવ રૂપ બનાવ્યો, બિન સમકી સુધારસ ચાખ્યા, ગીણતી કોઉન ગુણાયો, મૂરખ વિરક્ષ આ જન્મ ગમાયો. કીધાનંદજી મહારાજ, આત્મા અને કર્મનો સંયોગ થયો એટલે સંસાર ઉભો થયો. જે દિવસે તમને ખટકે કે હવે આ સંસાર નથી જોઈતો, તે દિવસે તમે કર્મને હટાવ્યા વગર રહેશો નહીં. જેમ પગમાં કાંટો ખટકે, જેમ આંખમાં કણું ખટકે, તમને તમારો પાડોશી ખટકે, તેમ કર્મ પણ ખટકવા જોઈએ. કાંટાને કાઢો છો તેમ કર્મને પણ કાઢો. સંસારમાં સંસાર ખટકતો હોય તો કર્મના સંયોગો પણ ખટકવા જોઈએ. અને ત્યારે અંદરથી નિર્ણય આવે કે હવે આ સંયોગો અને સંસાર નથી જોઈતા, પણ મોક્ષ જોઈએ છે. ફરીથી એ જ વાત દ્રઢ કરવી પડશે. સંયોગ થયો કોનો, કોના કારણે? રાગ, દ્વેષ અને અજ્ઞાનના કારણે. સરળ વાત છે કે આ સંયોગને છોડવો હોય તો રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત બની તો જ સંયોગો છૂટશે. અને સંયોગો છૂટ્યા તો કર્મો ગયા, અને કર્મો ગયા તો સંસાર કે જે 14 રાજલોકમાં ફેલાયો છે તેમાંથી તમે મુક્ત. તમે શું કર્યું? રાગ, દ્વેષ અને અજ્ઞાનને દૂર કર્યા. રાગને દૂર કરવો વિતરાગતાથી, દ્વેષને દૂર કરવો પ્રેમ અને મૈત્રીથી, અને અજ્ઞાન એટલે મોહને દૂર કરવો સદગુરુએ આપેલા આત્મબોધથી. જ્યારે મોક્ષ મેળવવો હશે ત્યારે કર્મનો સંયોગ છોડવો પડશે. જ્યારે કર્મનો સંયોગ છોડવો હશે ત્યારે રાગ, દ્વેષ અને અજ્ઞાન છોડવા પડશે. અને એ દૂર કરવા વિતરાગતા, સમ્યક દર્શન, આત્મબોધ અને મૈત્રી એ સાધના છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. હવે પૂછો કે ગઈકાલે, આજે અને આવતીકાલે મોક્ષ માર્ગ શું? આજે, આવતીકાલે કે 5-25 વર્ષ પછી એક જ પંથ. અને જો રખડવું બંધ કરવું હશે તો આ ત્રણને દૂર કરવા જ પડશે. ક્યાંય અટકવાની જરૂર નથી. એક સીધો માર્ગ, વચમાં અવરોધ કે અંતરાય નહીં. એટલું નક્કી કરવાનું કે રાગ અને દ્વેષ રહિત થવું છે. એ જ થવા માટે વિતરાગતા એ સાધન, પ્રેમ અને મૈત્રી એ સાધન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ સાધન. આ ત્રણેય સાધન લઈ ચાલો એટલે સીધા મોક્ષના દરવાજે જઈ ઉભા રહેશો.
આપણે શું માખણ કાઢ્યું, સાર શું લીધો, એ જ હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, આ થિયરી નક્કી કરી આપી. પરંતુ આ કયા પછી બીજી વાત રહી જાય છે, તે કહે છે પ્રેરે તે પરમાર્થને એ વ્યવહાર સંબંધ. થિયરીને પ્રેક્ટિકલ એટલે વ્યવહારમાં ઉતરવી પડશે. શાસ્ત્રો એમ કહે છે પરમાર્થને લક્ષ્યમાં રાખી તમારે વ્યવહારનું આયોજન કરવું પડશે. પરમાર્થ માર્ગ ત્રણેય કાળમાં એક જ છે, પરંતુ તેને વ્યવહારમાં કેમ ઉતારશો? તમારું કોઈ પણ સાધન સામાયિક પ્રતિક્રમણ પૂજા કે સ્વાધ્યાય હોય કે જેનાથી રાગ દ્વેષ ઘટે, અજ્ઞાન દૂર થાય એવો વ્યવહાર, એવી પ્રક્રિયા, એવું સાધન, એ માર્ગની સાધના છે. બંને ન્યાય મળી ગયા, નિશ્ચય ન્યાય અને વ્યવહાર ન્યાય, બંને ન્યાયની સંધિ થઈ ગઈ, નિશ્ચયે લીટી દોરી આપી. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, 50 માણસોને તમે જમવાનું આમંત્રણ આપો, નક્કી થઈ ગયું કે જમાડવા છે નિશ્ચય. પછી તમારે નક્કી તો કરવું પડે ને કે શું જમાડવા છે. જમણવાર કરવો હોય તો રસોઈયા જોઈએ, રસોઈની સામગ્રી બધા સાધનો એકત્રિત કરવા પડે, વ્યવહાર પણ નક્કી કરવો જ પડે. પરમાર્થનો પંથ એક જ હોય તો આવા પંથ ઉપર ચાલવા માટે વ્યવહાર આ ત્રણ સિદ્ધાંતોને અનુકૂળ આવે તેવો જોઈએ.
કોઈ કહે મારું ગુસ્સો કરવો, ચોરી કરવી અને આનાથી મોક્ષ મળે તો વાત કે વાત ખોટી છે. કોઈ કહે યજ્ઞમાં પશુ બલિદાન આપવાથી મોક્ષ મળે તો તે વાત ખોટી છે. કોઈ કહે કે ખાતા પીતા મોક્ષ મળે તો તે વાત ખોટી, પરંતુ સામાયિક કરો ને સમતા પ્રાપ્ત થાય, પ્રતિક્રમણ કરો તો પાપનું પ્રાયશ્ચિત થાય, અરિયંતની પૂજા કરો તો ભક્તિ ભાવ જાગે, સદગુરુનું વંદન કરો તો ઉપદેશ બોધની પ્રાપ્તિ થાય, તપ કરો તો વૃત્તિ જીતાય. આ વ્યવહાર સંમત કહેવાય. હવે કોઈ કહે છે જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાઈ લેવું, રાત્રે 12 વાગે પણ ઈચ્છા થાય તો ખાઈ લેવું, આવો વ્યવહાર ન ચાલે. ચિંતકર દેવે વ્યવહારનો પણ બાંધો આપ્યો છે અને પરમ કૃપાયુ દેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષોને બાંધેલા બાંધાને તમે કદી પણ તોડશો નહીં. તમારી વ્યવહારિક ભૂમિકા ઉપર જે ક્રિયાઓ તે રાગ દ્વેષ અને અજ્ઞાન દૂર કરે તેવી હોવી જોઈએ. પ્રેરે તે પરમાત્મને, એટલે કે પરમાત્મને તમે લઈ જાય છે, તમને એમાં સ્થિર કરે, ઉલ્લાસ અપાવે તેવી હોવી જોઈએ. એ જ વ્યવહાર અમને માન્ય છે. નિશ્ચયની વાત પહેલા કરી, ત્યારબાદ વ્યવહારની વાત કરી, તે બંનેમાંથી કોઈને વિચ્છેદ ન કરશો, તોડશો નહીં, એકલા નિશ્ચયને કે એકલા વ્યવહારને પકડશો નહીં. આગળ એ ગાથા આવી ગઈ છે.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જણે. તમામ પ્રશ્નનો ઉકેલ આ ગાથામાં છે. કંઈ કોઈ બંધારણ વિવાદ માટે નથી. આખા જગતમાં ધર્મ જ એવું એક સ્ટેજ છે કે જેના ઉપર તમામ ધર્મના આચાર્યો હસતા હસતા સાથે બેસી શકે. પણ આજે દુઃખ સાથે કેવું પડે છે કે ધર્માચાર્યોને ભેગા કરવા એટલે દુઃખ વધી જાય. મોક્ષ એટલે રાગ દ્વેષ અને મોહનો ક્ષય. જેનાથી રાગ દ્વેષ અને મોહ અથવા અજ્ઞાન જાય તે જ વ્યવહારમાં માર્ગે જે ચાલે તેને મોક્ષની પ્રાપ્તિ થાય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત. ત્રણેય કાળની પરમાર્થ પંથ એટલે મોક્ષનો માર્ગ એક જ હોવો જોઈએ. તો માર્ગ ભેદ ન કરો, જુદા વાળા ન બનાવો, જુદી પ્રણાલિકા ન બનાવો. એટલું જ જોવો કે મૂળભૂત દોષો રાગ દ્વેષ અજ્ઞાન જાય છે. ભલે તમારો વ્યવહાર ઊંચામાં ઊંચો હોય તો પણ આ વાત ભૂલો નહીં, આ તો થવું જ જોઈએ. પરમાર્થ સિદ્ધ થાય તેવો વ્યવહાર આ જીવે પ્રેમપૂર્વક ભક્તિપૂર્વક સ્વીકારવો જ જોઈએ. મોક્ષનો માર્ગ એક જ છે.
ફરીને નિશ્ચય નહીંથી મોક્ષનો માર્ગ આત્મા અને તેના ત્રણ લક્ષણો જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણની એકતા થાય છે તે છે. મૂળ માર્ગ સાંભળવો જીનનો રે, તેમાં છેલ્લે આવ્યું છે ત્રણેયની એકતા થાય. જેમ લાડવો બનાવવો હોય તો ઘી ગોળ આટો ત્રણેય એક થવા જોઈએ. તેમાં ઘી તો રહે જ છે, ગોળ પણ રહે જ છે અને આટો પણ છે, પરંતુ એક થાય એટલે લાડવો કહેવાય. તેને તેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય એક થાય તો સમાધિ પ્રાપ્ત થાય. આ મોક્ષનો માર્ગ છે. આત્માની શુદ્ધતા કરવા શું કરવું પડે? આત્માની શુદ્ધતા કરવા શુદ્ધ આત્માને લક્ષે આત્મામાં સ્થિર થવું પડે. આત્મા પોતે શુદ્ધ આત્માના લક્ષે શુદ્ધ આત્મામાં સ્થિર થાય, આ જ યથાર્થ માર્ગ છે, પરમાર્થનો માર્ગ છે. વ્યવહારમાં અનેક વિધાનો અનુષ્ઠાનો પણ તેનાથી નિશ્ચય માર્ગ સિદ્ધ કરવો છે. શુદ્ધ આત્માની સિદ્ધિ થાય તેટલા પ્રમાણમાં વ્યવહાર સફળ. ચોથા ગુણ સ્થાને અનંતાનુબંધી કસાયો ગયા તો વ્યવહાર સફળ. પાંચમા ગુણ સ્થાને અપ્રત્યાખ્યાની કસાયો ગયા તો વ્યવહાર સફળ. છઠ્ઠે પ્રત્યાખ્યાની કસાયો ગયા અને આગળ સંજ્વલન કસાયો ગયા તો વ્યવહાર સફળ. કસાય ઘટતા જાય, વૃત્તિઓ તૂટતી જાય, વિચાર શાંત થાય, રાગ દ્વેષ મૂળા પડતા ક્ષીણ થઈ જાય તે વ્યવહાર સફળ અને સંબંધ આવો વ્યવહાર રાખવો.
છેલ્લી વાત નિશ્ચય. નિશ્ચય મોક્ષ માર્ગ નિર્વિકલ્પ દશામાં આત્મામાં સ્થિર થવું તે છે. કોનામાં સ્થિર થવું? આત્મામાં. ક્યાં આત્મામાં? શુદ્ધાત્મામાં. કેવી રીતે? તો નિર્વિકલ્પ દશામાં કોઈ પણ નિર્વિકલ્પ ન હોય તેવી દશા સામાયિક લઈને બેઠા હો અને સામે ગેસ ઉપર મૂકેલું દૂધ ઉભરાઈ જાય તો બૂમો પાડો, અલ્યા કોઈ છો કે નહીં, આ મલાઈ ગઈ. આ વિકલ્પ તે મોક્ષ માર્ગમાં અંતરાય કરે છે. માર્ગ નિર્વિકલ્પ છે. તમામ અંતરાયોથી અને નિર્વિકલ્પોથી પેલી પાર જાય ત્યારે તમે તમારા પ્રદેશમાં પગ મૂકી શકશો, એ સિવાય પગ નહીં મૂકી શકો. એ માટે કરવામાં આવતો મન વચન કાયાનો સદગુરુની આજ્ઞાપૂર્વકનો પરમાર્થ આને કહેવાય છે. વ્યવહારમાં આ બંનેની સંધિથી મોક્ષની પ્રાપ્તિ થશે. આવા થયામાં જો ઠારશો તો અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે. આજનું મુખ્ય સૂત્ર, ધર્મના નામે કોઈ વિખવાદ કરવાની જરૂર નથી. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ દરેકના અંતકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
બસ ગાથા 36 ટૂંકામાં ટૂંકું વિવરણ હોય તો અહીંયા છે. 36મી ગાથામાં કઈ વાત મૂકી છે? મોક્ષનો માર્ગ એક હોય. મોક્ષનો માર્ગ એક જ હોય, કે આજે એક હોય, કે આવતીકાલે એક હોય, કે ગઈકાલે એક હોય, ત્રણેય કાળમાં બધી સ્થિતિમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ કાળમાં કોઈ પણ સંજોગોમાં મોક્ષનો માર્ગ એક જ. પત્રાંક 54 આવે છે, મોક્ષના માર્ગ બે નથી, એક જ છે. એટલે એટલું સરસ રીતે જો વાતને બરોબર પકડાઈ જાય તો પિસ્પેશનની જરૂર ન પડે. મોક્ષનો માર્ગ એક જ છે અને એ એક છે એ આજના સંદર્ભમાં છે, આ ધર્મના સંદર્ભમાં એક છે, આ સંપ્રદાયના સંદર્ભમાં, આ ગ્રંથના સંદર્ભમાં, આ આચાર્યના સંબંધમાં, આ સદગુરુના સંદર્ભમાં નો. ગમે તે હોય ને, ગમે તે ગુરુ હોય, ગમે તે ગ્રંથ હોય, ગમે તે સંપ્રદાય હોય, ગમે તે ધર્મ હોય, ગમે તે ક્ષેત્ર હોય, પણ મોક્ષનો માર્ગ તો એક જ. ભરત ક્ષેત્ર હોય કે મહાવીદેહ ક્ષેત્ર હોય, એક. મહાવીરનો કાળ હોય કે ઋષભદેવનો કાળ હોય, એક. ક્ષેત્ર ગમે તે હોય, કોઈ પણ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર ને મહાવિદ્યા થઈ ગયું પછી ક્યાં વાત છે. આગમના ગ્રંથો હોય કે પૂર્વના આગમ હોય, કોઈ પણ આધ્યાત્મિક ગ્રંથ હોય, એટલી સરસ વાત કૃપાળુદેવે બહુ જ ગંભીરતાથી મૂકી છે અને મુનિશ્રીએ પણ સરસ રીતે ટૂંકમાં સમજાવી છે. પેલા એક સૂત્ર બેસાડી દેવું જોઈએ. એ કે છે, આ જો સમજાઈ જાય તો વિશ્વમાં ક્યાંય ઝઘડા રહે જ નહીં. કેટલી સરસ વાત કરી છે. વિશ્વમાં કોઈ પણ ધર્મને આખરે મેળવવાનું શું છે? કોઈ પણ ધર્મમાં તમે જાઓ, કોઈ પણ મહારાજને સાંભળવાના હોય, કોઈ પણ સંન્યાસીને ઉપદેશ દેવાનો હોય, તો શેનો દેવાનો છે? જીવને સંસારથી મુક્ત કરવાનો. એ સિવાય પછી એની વાત જુદી જુદી બને. ભગવાનના ચરણમાં રહેવાનું, વૈકુંઠમાં રહેવાનું, ગોલોકમાં રહેવાનું, સિસિલા ઉપર રહેવાનું, કૈલાસ ઉપર જવાનું, ચાલે. શબ્દ જે બોલવાય બોલને, સંસારમાં નહીં. સંસારમાં નહીં, સંસારથી મુક્ત થવું એનું નામ મોક્ષ. એનો માર્ગ એક જ છે. અને સંસારમાં નહીં એટલા માટે કે સંસાર એટલે દુઃખ. કોઈ પણ પરિસ્થિતિ સંસારની દુઃખ, કોઈ પણ સ્થિતિ સંસારની દુઃખ. એ ઇન્દ્રની હોય, ચક્રવર્તીની હોય, રાજાની હોય, પ્રધાનની હોય, અમલદારની હોય કે ભિખારીની હોય, બધામાં દુઃખ, દુઃખ ને દુઃખ. સંસારનો મતલબ એકાંતે શોક, દુઃખ અને ખેદ, ત્રિવિધ તાપથી બળતો એનું નામ સંસાર. અને તમામ ધર્મો એક જ વાત કરે, જીવને સંસારથી મુક્ત કરવો અથવા દુઃખથી મુક્ત કરવો. પણ દુઃખથી મુક્ત કરવો એટલે દુઃખનું મૂળ સંસાર છે, એટલે સંસારથી મુક્ત કરવો. હવે આ વાત જે છે એને એટલી સરસ રીતે જો સમજાઈ જાય, બેસી જાય. આપણે ત્યાં એક એવા આચાર્ય થઈ ગયા જેનું અત્યારે એમનું નામ ખબર નથી કે કયા હતા એ, પણ એમણે પંચસૂત્રની રચના કરી. એ પંચસૂત્રની રચનાનું એક જે થોડું પાંચ દસ પાનાનો ગ્રંથ હતો, એ સૂત્ર એ હરિભદ્ર સુરીના હાથમાં આવ્યું. જબરજસ્ત આચાર્ય, એ જ્ઞાન ભંડારોનું સંશોધન કરતા 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 એના હાથમાં આ પંચસૂત્ર આવ્યું. એને એમ થયું કે પંચસૂત્રનું જોયું, પણ પછી કોઈ એના કરતા કોણ છે એ કાંઈ એને ખ્યાલ ન આવ્યો. ચિરંતનાચાર્ય શબ્દ લખી નાખ્યો કે આ આચાર્ય છે, ચિરંતન છે, જ્યારે છે ત્યારે આ આચાર્ય છે જ, કોઈ પણ કાળમાં આ આચાર્ય છે જ. કેટલું સરસ હરિભદ્ર સુરીની પ્રજ્ઞા કેવી હશે કે આ ચિરંતનાચાર્ય છે, પ્રત્યેક કાળમાં આ આચાર્ય છે. કારણ કે એને એમ કહ્યું કે આ જગતની અંદર ભગવાને ત્રણ સત્યો જગતના જીવોને બતાવ્યા. સર્વજ્ઞ, કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ભગવાને દેશના આપી ત્યારે જગતના જીવોને કહ્યું કે આ ત્રણ અનાદિ સમજી લ્યો. ત્રણ અનાદિ તો કે જીવ અનાદિથી છે. પેલું સૂત્ર, જીવ અનાદિથી છે, બેસી જાય મગજની અંદર. એ ઉત્પન્ન થયો નથી, કોઈએ કર્યો નથી, કોઈનો દીકરો નથી, કોઈએ પેદા નથી કર્યો, કોઈ બીજા જીવને પેદા કરી શકે નહીં. આ વાત એક બરોબર બેસે ને, એટલે કેટલી મૂંઝવણ, કેટલી ગૂંચવણ, કેટલો મોહ, કેટલું અજ્ઞાન, કેટલું મિથ્યાત્વ, આ બધું જાય. જીવ અનાદિ છે. સર્વજ્ઞ ભગવાને એની દેશનામાં જીવોને કહ્યું કે ત્રણ અનાદિ સમજી લ્યો. જીવ અનાદિ છે. આ પંચસૂત્રનું પહેલું સૂત્ર એટલે પહેલો મંત્ર, જીવ અનાદિ છે. આપણે વાંચી જઈએ પણ વિચાર નથી કરતા. એટલે આ જે જીવ છે એ સ્વયંભૂ છે, સત્ય છે, ત્રણેય કાળમાં છે, અનાદિથી છે અને અનંતકાળ સુધી. સત્કાળ એટલે ત્રણેય કાળમાં જેનું હોવાપણું છે એ જીવ છે, તો કોઈથી ઉત્પન્ન થયો નથી. એટલે બધી મિથ્યા મામણતા કે ભગવાન બેઠા હતા ને એને ગમતું નહોતું ને કંટાળી ગયા એટલે જીવો ઉત્પન્ન કર્યા, ને પછી એને એમ થયું કે આ જીવો બધા કંટાળી ગયા કે છોકરાઓ તો પછી રમવાનું માગે ને એટલે પછી સંસાર ઉભો કર્યો. આ બધી આવી કપોળ કલ્પનાઓ, મિથ્યા વાતો બધી, ઘોર અજ્ઞાનની, એક બધી છોડી નાખી. નહીં, જીવને કોઈએ ઉત્પન્ન કર્યો, જીવ અનાદિ છે. આ એક વાત બેઠી. પછી એને બીજું સૂત્ર આપ્યું કે સંસાર અનાદિ છે, સંસાર અનાદિ છે, મારો ને તમારો જેનો હોય એનો, પણ સંસાર તો છે જ. પણ જીવને સંસારનો સંયોગ છે એ પણ અનાદિ છે. આ ત્રીજું, સંસાર અનાદિ છે અને જીવને સંસારનો સંયોગ અનાદિ છે. જીવને સંસારનો સંયોગ એટલે એક વ્યક્તિગત જીવને સંસારનો સંયોગ અનાદિ છે પણ અનંત નથી. સંસાર પોતે અનાદિ અનંત, જીવ અનાદિ અનંત, પણ જીવને સંસારનો સંયોગ અનાદિ અનંત નહીં પણ શાંત, અનાદિ શાંત, અનાદિથી છે એમાં શંકા નહીં. એમાં કોઈથી પડવું નહીં, પૂછવું નહીં ક્યારથી છે. એમાં ગાંડપણમાં જઈએ તો નવરો જ નહીં થાય, અનંતકાળ વયો જશે એમને એમ છે એ નક્કી કરી લે પહેલાં તો. એટલું સરસ ભગવાનના સૂત્રના બોધમાંથી એમણે તારણ કાઢીને આપ્યું. કૃપાળુદેવે આ વાત સરળતાથી મૂકી દીધી. આપણને લક્ષમાં આવે તો જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત. આ જડ અને આ સંસાર છે ને, જડ અને ચેતનનો સંયોગ છે, જડ અને ચેતનનો સંયોગ છે. આ ખાણ છે એ કેવી છે? અનાદિ અનંત. તારે નીકળી જવું હોય તો નીકળી જા. સંસારને સમાપ્ત કરવો છે એવો ધજાલીને આલિસમાં, એ અણસમજણ છે, એ અજ્ઞાન છે, એ ભ્રમ છે, એ આવેશ છે કે સંસારને સમાપ્ત કરી દો. બધા જીવોનો સુખે કોઈથી અનંત તીર્થંકરો થયા, અનંત ચોવીસ એ થઈ, સંસાર એમને એમ, અનંત અવતારો થયા, અનંત ભગવાનો પેદા થયા. જેને જેને પોતાના ભગવાન ઈષ્ટ માન્યા છે એવા કેટલાય થયા, એની પરંપરા થઈ, સંસાર. પણ અનંત જીવો એવા હતા જેણે પોતાના સંસારનો નાશ કર્યો અને પોતે સંસારથી મુક્ત થયા, દુઃખથી મુક્ત થયા, સ્વરૂપને પામ્યા, સુખને પામ્યા. એ બધા જ ધર્મોની અંદર, બધી જ માન્યતામાં, બધી જ આધ્યાત્મિકતામાં આ વાત સર્વસંમત છે. અહીંયા એ વાત કહે છે કે કોણ મુક્ત થયા, તો કે જેણે પોતાના સંસારનો અંત આણ્યો. હવે એ કહે છે સરસ રીતે કે તો પછી જીવને બંધ કરનાર કોણ? સંસારનો સંયોગ કરાવનાર તત્વ કયું? કર્મ. સંસારમાં જીવને બંધન કરાવનાર તત્વ. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર ભગવાન મહાવીરે સરસ મજાની ઉક્તિ આપી. એણે કહ્યું કે ઈંડુ અને બચ્ચું જેવો ખેલ છે. સર્વજ્ઞ કહે છે, કેવળ જ્ઞાની, તમે આ પ્રશ્ન પૂછીને ખોટા મૂંઝાતા નહીં કે પેલા ઈંડુ કે પેલા પક્ષી. આ નવરો જ નથી થતો કે પેલા કર્મ કે પેલા જીવ, બે છે કે બે અનાદિ છે. પેલા સોનું કે પેલા માટી, પેલા કોલસો કે પેલા હીરો, પેલા પથ્થર કે પેલા લોઢું. આવા સર્વજ્ઞ થયા પછી જેને ખ્યાલ આવ્યો, કહો આ સતનું સ્વરૂપ જ આ છે, અને એને બોધ આપ્યો. અને આ મૂર્ખ હવે એની ચર્ચામાં પડ્યો છે કે પેલા જીવ કે પેલા કર્મ, જીવ વિના કર્મ કેવી રીતે થાય, કર્મ વિના જીવ બંધાય કેવી રીતે, ક્યાંથી શરૂ કરવું એ ખબર નથી. હવે તારો શરૂ કરવું છે કે તું પહેલેથી બંધાયેલો છો. બાંધનાર તત્વ કર્મ જ છે. આત્મા અને કર્મનો સંયોગ અનાદિથી છે. આત્મા છે એ એક વાત, કર્મ છે એ બીજી વાત, અને આત્મા કર્મથી બંધાયેલો છે એ ત્રીજી વાત. ક્યારથી બંધાયેલો છે, કઈ ચોગડિયામાં, કઈ સાલમાં, એ બધી વસ્તુ છોડી દેવાની. જ્યારથી તમે છો ત્યારથી, જ્યારથી મારું અસ્તિત્વ છે ત્યારથી કર્મ સાથેનું જ છે. હવે પ્રશ્ન શું કરવાનો છે? કર્મને ટાળવાનો છે કે તારે ટળી જવાનું છે? કર્મને ટાળવાના છે. કર્મને ટાળવા હોય તો તારું લક્ષ્ય જ કે કર્મ કેમ ટળે. કર્મથી મુક્ત થવું એનું નામ જ મોક્ષ. મોક્ષ થવું એટલે શું થાય? તો કે તારે ટળવાનું નથી, તું જેવો છો એવો હોડે હોડા નહીં, એમાં કઈ ઓછું કરવાનું છે? 100% તું છો એમાં કઈ તારું જ્ઞાન ઓછું કરવું તો તું મુક્ત થઈશ, તારું દર્શન ઓછું કરવું તો મુક્ત થઈશ, તારું સુખ ઓછું કરવું તો મુક્ત થઈશ. શું ઓછું કરવું તારું? આત્માના અનંત ગુણો છે, કયો ગુણ જાય તો એ મુક્ત થાય? જે છે એ બહારનું છૂટું થાય તો મુક્ત થાય. કર્મ છે એ આત્માના સાથે જોડાયેલા સંયોગ છે, આત્માને કર્મનો સંયોગ છે. સંયોગ છૂટો પડી શકે, સ્વભાવ છૂટો પડી શકે નહીં. જ્ઞાન એ આત્માનો સ્વભાવ, સુખ આત્માનો સ્વભાવ, આનંદ આત્માનો સ્વભાવ, સ્થિરતા આત્માનો સ્વભાવ, સમાધિ આત્માનો સ્વભાવ. સુખ છૂટો ન પડે કોઈ દી, પણ ક્રોધ, માન, માયા, લોભ, કામ, રાગ, દ્વેષ આ સ્વભાવ નથી આત્માના. આ કોઈ નિમિત્તથી આવ્યા હોય, કોઈ સંજોગથી આવ્યા હોય, કાયમ ન રહે. સ્વભાવ તો કાયમ રહે, કોઈને ક્રોધમાં કાયમ રહેવું હોય તો ન રહી શકે, કારણ પોતાનો નથી, સંયોગ છે, સ્વભાવ નથી. એટલે કહ્યું કે ધન કાયમ ન રહે. શું કામ? ધન તારો સ્વભાવ નથી. સુખ કાયમ રહે. આ તો ધન હોય તો દુઃખી હોય કે નહીં? કારણ કે ધન એ તારો સ્વભાવ નથી, સુખ એ તારો સ્વભાવ છે. નાની નાની વાતો અધ્યાત્મમાં સમજવાની છે સાહેબ, માથા નથી ફોડવાના. શું કરી લેવાનું, શું હાવ છે, શું દીપડો છે, વાઘ દીપડો છે, આ ધર્મ તો શું હશે ને. કૃપાળુ દેવે આત્મસિદ્ધિ આપીને તો બધાને નવરા કરી દીધા કે જો ખરેખર તારે મુક્ત થવું હોય. બસ વિચાર કરતા તું અત્યાર સુધી બધું માથાકૂટ બોજો લઈને ફરસ, વિચાર કર્યા સિવાય. કેટલી ક્રિયા કરસ, વિચાર નથી કરતો. કેટલા ગ્રંથોના વાંચન કરસ, વિચાર નથી કરતો. આ કરું તે કરું, અહીંયા જાઉં ત્યાં જાઉં, આને સાંભળું આ લેવું આ ત્યાં, બધું કર, પણ તું વિચાર તો કર, કર વિચાર તો પામ. આ આત્મતત્વ તો એવું છે ભાઈ કે તું એને વિચાર કરીશ એટલે તારું જે વિચારથી જ્ઞાન સર્જન થાય, અજ્ઞાન ટળે, ભ્રાંતિ ટળે, વહેમ ટળે, સંદેહ ટળે, શંકા ટળે. જેમ જેમ વિચાર તત્વનો થાય એમ વિચારની ચાળણી થતી જાય, એક ચાળણી બીજી ચાળણી બધું ફિલ્ટર થતું જાય અને પછી વિશુદ્ધ એવો આત્મા એવો પકડાઈ જાય કે ઓહો આ તો જઈ શકે છે, આ કાયમ રહી શકે છે, આ સ્વભાવ છે, આ સંયોગ છે, આ સ્વભાવ છે, આ સંયોગ છે. શરીર સંબંધી વિચાર કરે તો શું વિચાર આવે? શરીર સંયોગ છે, શરીર સંયોગ છે, દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય. અરે જોતો ખરો, એ જળ છે, રૂપી છે અને દ્રશ્ય છે, અને તું દ્રષ્ટા છો, શરીર જુદું છે. એક વિચાર જો બરોબર પાકો થાય, જામી જાય, તો શરીર અને દેહ અને આત્માની ભિન્નતાને નીકળી જાય, મોં છૂટી જાય. ભલે રહ્યું શરીર, પણ એના પ્રત્યેનો મોહ, હું મારું શરીર નબળું છે, આમ છે તેમ છે, આ રોગ છે, આટલી પીડા છે, મૂકને લભ જેને છે ને તને છે, જોડાયેલો છે. તો કે હું જે મને પીડા મને જ થાય છે ને, પણ તને થાય છે એટલે તારું જ્ઞાન થયેલું થાય છે, કાં તારા પાડોશી ન થાય તારા શરીરની પીડા? અરે ડોક્ટરને જ થતી, જે જાણે છે એને એ પીડા ન અનુભવી શકે, એ તમારું વર્ણન સાંભળે અને ગોળી આપી દે, ઇન્જેક્શન આપે, પીડાનું વેદન કોણ કરે? શરીર નથી કરતું, શરીરમાં રહેલો આત્મા કરે છે. શરીર વેદન કરતું હોય તો બહુ ઇન્જેક્શન ને ઓલા શસ્ત્ર કાપકૂપ કરવી હોય ત્યારે શું કરે? અચેતન કરી નાખે પછી કાપે, કારણ કે નિત્ય જો અંદર જરાક ચેતના હશે તો પીડાનું વેદન થશે, બાકી કાંઈ નથી થતું. પછી તો ગમે આટલો મોટો કાપો મૂકે ને, પોણા ઇંચનો, એકનો, દોઢ ઇંચનો કાતર, બધાય શસ્ત્રો સજાવી રાખ્યા હોય એક એક, કાંઈ શરીરને કાંઈ નથી થતું. પીડા શરીર અનુભવતું નથી, પીડા અનુભવાય છે એ અંદર આત્મા છે, જે જ્ઞાન સ્વભાવી છે, વેદન સ્વભાવી છે, એ અનુભવે છે કે મને આ દુખાવો વધી ગયો. તો એ જોનારો છે, દ્રષ્ટા છે, એને ખબર પડી, અને ખબર પડી એટલે એને જુદાપણું લાગવું જોઈએ કે આ તો શરીર જુદું છે ને હું જુદો છું. બેસે છે વાત સુધીરભાઈ? એ બધા હવે કથાઓ તો ઘણી છે, વાત એટલી છે કે કેટલું પોતાના ચિંતન ઉપર લઈ શકાય. છૂટી જાય છે, કથાઓ સંભળાય છે, પણ ચિંતન